તારીખ 19/12/1995 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 344 266 અને 279 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 364
જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સુધે અને ક્યાંથી પ્રગટે કઈ ભૂમિકાનો વચનામૃત છે એ પહેલાં સ્પષ્ટ કરીએ કે ખ્યાલમાં આવવું એટલે અહીંયા ભાવભાષણ થવું. જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ પોતાનું મૂળ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ જ્યાં સુધી ખ્યાલમાં ન આવે એટલે જ્ઞાનમાં ભાસે નહીં ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સૂજે, અંદર માર્ગ એટલે અંતર્મુખ થવાનો માર્ગ ક્યાંથી સૂજે અને ક્યાંથી પ્રગટે. માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. ખ્યાલમાં લઈને એટલે રાગની પ્રધાનતામાં ખ્યાલ લેવો એમ નહીં, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાનની પ્રધાનતામાં આત્માથી આત્માનો નિશ્ચય કરવો એનું નામ અહીંયા ખ્યાલ છે. સામાન્ય ખ્યાલની વાત નથી, વાંચન વિચાર શ્રવણથી તર્કથી અનુમાનથી ખ્યાલ કરે એમ નહીં. માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. આશ્રય કરવો એટલે એમાં અહમ બુદ્ધિ સ્થાપવી. સાધકને એટલે સાધક દશામાં ચતુર્થ ગુણ સ્થાનથી લઈને સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી ચોથા ગુણસ્થાનથી માંડીને 14મા ગુણસ્થાન સુધી એક નાયકનો જ એટલે કે દ્રવ્ય સામાન્યનો જ ધ્રુવ તત્વનો જ આશ્રય હોય છે. આશ્રય તો સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક નાયકનો જ ધ્રુવ તત્વનો જ આશ્રય હોય છે, બીજો આશ્રય એમને હોતો નથી. એટલે આશ્રય બદલવાનો, આશ્રય કરવાની વિધિ બદલવાનો પ્રશ્ન ક્યાંય ઉપસ્થિત થતો નથી. સ્વરૂપ આશ્રય પુરુષાર્થથી થાય છે અને પુરુષાર્થની ડિગ્રી ગુણસ્થાન અનુસાર વધતી જાય છે. ડિગ્રીને શાસ્ત્ર ભાષામાં તારતમ્યતા કહે છે. પુરુષાર્થની તારતમ્યતા વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાને થઈને અનંતવીર્ય પૂર્ણ 13મા ગુણસ્થાને પૂર્ણ પુરુષાર્થ પ્રગટ થાય છે. એ સર્વ ગુણસ્થાનોમાં સામાન્ય તત્વનો એટલે પોતાના પરમાત્મ તત્વનો આશ્રય રહે છે. એમાં જી બધા ગુણો સર્વગુણોના પર્યાયો પોતાના પરમાત્મ તત્વને જ અવલંબે છે અને પોતાના પરમાત્મ તત્વને અવલંબવું એવો જ આત્માનો સ્વભાવ ધર્મ છે. આત્માનો સ્વભાવ ધર્મ કેવો છે કે પોતાના સ્વરૂપનું અવલંબન લેવું, નિજાવલંબનમાં રહેવું, એવો આત્માનો સ્વભાવ ધર્મ છે. એટલે સર્વગુણો પોતાના સ્વરૂપને અવલંબે છે અને ત્યારે તે પૂર્ણ થાય છે, વિકસિત થઈને પૂર્ણ થાય છે. અન્યનો આધાર લેવા જાય ત્યારે વિકૃતિ ઉપજ્યા વિના રહે નહીં. કેમ કે અન્ય દ્રવ્ય તો ભિન્ન છે, ભિન્નનો આશ્રય તો લઈ શકાય નહીં, છતાં લેવા જાય ભ્રાંતિથી તો વિકાર વિકૃતિ ઉત્પન્ન થાય છે. પુરુષાર્થ મેં ફરક છે, પુરુષાર્થ અનુસાર દૂસરે દૂસરે ગુણ મેં ફરક છે. પુરુષાર્થ નો ફરક છે, એ જ કારણ છે. પુરુષાર્થ ના ફરકે પરિણામમાં ફરક હોય છે, એક સમ્યક્ત્વમાં ફરક નથી પડતો. સમ્યક્ત્વ પહેલેથી પૂર્વ પ્રગટે છે, એટલે ચતુર્થ ગુણ સ્થાને જે સમ્યક્ત્વ છે એ જ સમ્યક્ત્વ સિદ્ધાલયમાં પણ છે, એમાં કાંઈ ફરક નથી પડતો. ઉપરના કોઈ ગુણ સ્થાને નહીં, તેરમામાં નહીં, ચૌદમામાં નહીં અને સિદ્ધાલયમાં પણ નહીં. સમ્યક્ત્વમાં ફરક નથી પડતો, બાકી જ્ઞાનમાં ફરક પડે, સુખ શાંતિમાં ફરક પડે, પુરુષાર્થમાં ફરક પડે, આનંદમાં ફરક પડે, એમ બીજા બધા ગુણોમાં ફરક પડે છે. એવું છે કે પરિણામો અને ગુણો, ગુણો અને ગુણોના પર્યાયો તે પરિણામો, એનું વિજ્ઞાન છે. તમે એમ તર્ક કરો કે આજે આંબાની ગોટલી વાવી, આંબો મને કેરી, આમ એ ઝાડ ધીમે ધીમે કેમ મોટું થાય છે? આજે ગોટલી વાવી અને આજે ને આજે ફળ કેમ મળતું નથી, મને કેરી ખાવા કેમ મળતી નથી? કેમ કે એનું વિજ્ઞાન એવું છે કે પહેલાં એમાંથી અંકુર ફૂટે, પછી એનો છોડ જેવો થાય, પછી ઝાડ થાય, એને પાંદડા આવે, એને ફૂલ આવે, પછી ફળ આવે, ફળ આવ્યા પછી ફળ નાનું હોય, મોટું થાય, પાકે, એ ક્રમથી જ થાય. બાળક જન્મે, માતા પિતા ઈચ્છે કે મારો દીકરો જલ્દી મોટો થાય, કઈ દવા ખવડાવો તો મોટો થાય, વિટામિનના કેટલા ઇન્જેક્શન આપો તો જલ્દી મોટો થાય, થાય નહીં. એક હાડકું ભાંગ્યું હોય તો પણ 45 દિવસે હંધાય, ખાલી એને પાટો બાંધવો પડે, એને કોઈ દવા કરવાની જરૂર નથી, હલન ચલન બંધ કરીને પાટો બાંધો એટલે એનો કુદરતી રસ છે, એને હાંધી નાખે. એમ વિજ્ઞાન છે, દરેક પદાર્થનું એનું વિજ્ઞાન છે, એમ આત્માના પણ ગુણ પર્યાયોનું વિજ્ઞાન છે. સમ્યક્ત્વ ગુણ પૂરો પરિણમે છે, બીજા ગુણો ક્રમે ક્રમે પૂર્ણ થાય છે, પરિણમતા પરિણમતા એ આગળ વધી વિકાસ પામીને પૂર્ણ થાય, એનું સાયન્સ છે. અને એ સાયન્સ છે એને સ્વભાવ કહેવામાં આવે છે. એ વસ્તુનો સ્વભાવ છે, એ વસ્તુ સ્થિતિ છે. ભાવના છે એ ભાવના છે, વાસ્તવિકતા નથી. ભાવના છે એ કોઈ વાસ્તવિકતા નથી. તીર્થંકર અનંત તીર્થંકરોને એવી ભાવના થઈ કે જગતના બધા જીવોને આ માર્ગ પમાડવો, પણ એ વાસ્તવિકતા નથી, એમ બની શકતું નથી. એમના સમોસરણમાં બધા પામતા નથી, સાંભળવા આવે, ન સાંભળે તો ક્યાંથી પામે? બીજા અનંતા જીવો તો સાંભળવા જ ન આવ્યા. સમોસરણની રચના થઈ ત્યારે અનેક જીવો આવ્યા પણ અનંતા ન આવ્યા, પણ આવ્યા એમાંથી તો બધા પામ્યા નહીં. એમને તો બધા આખા આખા જગતને પમાડવું હતું, અને જો આખા જગતને પમાડી શકાય તો એક તીર્થંકર બસ થઈ જાય, પછી બીજા તીર્થંકરની જરૂર પડે નહીં. પણ અનંતા તીર્થંકરો થયા, છતાં અનંતા આનંદ જીવો એમને અજ્ઞાને પરિભ્રમણ કરતા રહી ગયા જગતમાં. એટલે ભાવના પ્રમાણે વસ્તુ સ્થિતિ હોય એવું કોઈ જરૂરી નથી. ભાવના પોતામાં કામ કરે, પર પદાર્થમાં કામ ન કરે. પર પદાર્થ પ્રત્યેના પરિણામને રાગ કહેવાય છે, ભાવના નથી કહેવાતી. ભાવના તો પછી સારો શબ્દ છે, બાકી ખરેખર એક રાગ છે. સાધક દશામાં એ રાગ એમને ઉત્પન્ન થયેલો, વિતરાગ દશામાં એવો રાગ થતો નથી. તેરમા ગુણ સ્થાનથી પછી વિકલ્પ નથી. તો સાધક દશામાં જ્યારે સાધક હતા ત્યારે એવો રાગ થયેલો, અને રાગ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. કેમ કે રાગ પોતે જ વિકૃતિ છે, રાગ પોતે વિકૃતિ છે, એટલે રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી એમ છે. જે ભાવના જે છે એ તો પોતાના સ્વરૂપ માટે હોય છે, એ ભાવના પૂર્ણ થાય છે. હા, પણ એમાં એને વિજ્ઞાનને છોડીને કેમ થાય? એક સમયમાં પૂર્ણ થવાતો હોય તો બીજો સમય કોઈને જોઈતો નથી, કોઈ સાધકને, કોઈ સમ્યક દ્રષ્ટિને. પણ વસ્તુના સ્વરૂપને છોડીને કાંઈ બને નહીં. કૃપાળુદેવને એ જ ભાવમાં કેવળ જ્ઞાન લેવું તો થઈ શક્યા, થઈ શક્યું ન બની શકે. વસ્તુના સ્વરૂપનું, વસ્તુના સ્વભાવની મર્યાદાનું ઉલ્લંઘન થઈ શકતું નથી. તો કોઈ જળને ચેતન બનાવવા માગે ને ચેતનને જળ બનાવવા માગે, થઈ જાય કાંઈ? એના જેવી વાત છે. તો હા, 10 પ્રવચનમાં શું, 1000 પ્રવચનમાં કાંઈ ન થાય. એની સૌની યોગ્યતા સૌ સ્વતંત્ર છે. જો સ્વતંત્ર ન હોત તો તીર્થંકર પર મારી દે. તીર્થંકર જેવું બળવાન નિમિત્ત કોણ છે? કોઈ નથી. શું કહે છે કે એવું જે નાયકનું એટલે ધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. સાધક દશામાં એવું જે સ્વરૂપનું જોર છે એટલે સ્વરૂપ આશ્રિત પુરુષાર્થ છે, એ પુરુષાર્થ એક ક્ષણ પણ મળતો નથી, ખસતો નથી. નિરંતર 24 કલાક વીર્યગુણનો પર્યાય એવો જે પુરુષાર્થ ચાલુ ને ચાલુ રહે છે. દ્રષ્ટિ નાયક સિવાય કોઈને સ્વીકારતી નથી. એ સમ્યક દ્રષ્ટિપણું છે, શ્રદ્ધાન છે, એ તો પોતાના ધ્રુવ તત્વને જ સ્વીકારે છે. એ પોતાને પણ સ્વીકારે નહીં, અને બાજુમાં કેવળ જ્ઞાન હોય તો એને પણ ગણકારે નહીં, એને સામું ન જોવે, એનો સ્વીકાર કરતી નથી. દ્રષ્ટિ નાયક સિવાય એટલે મૂળ પરમાત્મ તત્વ સિવાય કોઈને સ્વીકારતી નથી, ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી. એનું વિજ્ઞાન એવું છે, એનો સ્વભાવ શ્રદ્ધાનો એવો સ્વભાવ છે. બસ અશુદ્ધ પર્યાયને નહીં અને શુદ્ધ પર્યાયને પણ નહીં, ગુણભેદને પણ નહીં. ગુણો તો વસ્તુનું સ્વરૂપ છે, શુદ્ધ પરિણમન પણ વસ્તુનો સ્વભાવ છે, અને ગુણભેદ પણ વસ્તુનું સ્વરૂપ છે, પણ એ શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો એ વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો અભેદ એક પરમાત્મ તત્વ છે. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે છે. એ વિવેક કરવો એ જ્ઞાનનો ધર્મ છે, શ્રદ્ધાનો નહીં. ઠીક, જ્ઞાનનું કાર્ય વિવેક કરવાનું છે. એ અશુદ્ધ પર્યાયને અશુદ્ધ જાણે, અશુભને અશુભ જાણે, શુભને શુભ જાણે, શુદ્ધ પર્યાયને શુદ્ધ પર્યાય જાણે, ગુણભેદને ગુણભેદ જાણે. સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે તો પણ એમ કહીને કહે છે, દ્રષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ નાયક જ છે, તે કદી છૂટતો નથી. આમ બંને ગુણો પોતપોતાના સ્વભાવ પ્રમાણે, ધર્મ પ્રમાણે પોતાનો ફરજ બજાવે છે, કાર્ય કરે છે. જ્ઞાનનું કાર્ય વિવેક કરવાનું અને શ્રદ્ધાનું કાર્ય નિજ પરમાત્મા તત્વનું શ્રદ્ધાન કરવાનું. કઈ ગોઠવવાનો સવાલ જ નથી, એ ગોઠવાઈ જાય છે. જ્યાં જ્ઞાન મુમુક્ષુ ભૂમિકામાં વિવેક કરીને સ્વસંવેદન સુધી પહોંચે છે ત્યાં શ્રદ્ધા સવળી થઈ જાય છે. મિથ્યાત મંદ પડતું પડતું દબાઈ જાય છે, ઉપશમ થાય છે અને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રગટી જાય છે. ત્યારે આપોઆપ બધા ગુણો પોતાના ધર્મ પ્રમાણે ગોઠવાય જાય છે. સર્વગુણાંશે સમ્યક્ત્વ, સર્વગુણો પોતપોતાના સ્વભાવ ધર્મે પરિણમવા લાગે છે. કાંઈક સૌના ધર્મ પ્રમાણે પરિણમે છે, એમાં કાંઈ કૃત્રિમતા કરવી પડતી નથી, કાંઈ ગોઠવણ કરવી પડતી નથી. સહજ આત્મા પોતે જ સહજાત્મ સ્વરૂપ છે, એ પોતે જ સહજ સ્વરૂપે છે. જો પોતે સહજ સ્વરૂપે છે તો એનું શુદ્ધ પરિણમન પણ સહજ જ હોય, એ કૃત્રિમ કેમ હોય? અને કૃત્રિમ હોય તો એ પોતાના સ્વરૂપ સાથે મેળ ખાતું નથી, સુસંગત નથી રહેતું, વિસંગત થઈ જાય છે. પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે. પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે. શાસ્ત્રો પણ આમ જ કહે છે. અને જેટલા જ્ઞાનીઓ થયા અને જેમણે શાસ્ત્રો લીખા, ગણધરો આચાર્યો જ્ઞાનીઓ, એ બધા પણ આમ જ કહે છે. અને વસ્તુ સ્થિતિ પણ આમ જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, પણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં કાંઈ ફેર ન પડે. શું એમાં કાંઈ ફેર પડે નહીં? ઉદયભાવ તો દરેકના જુદા જુદા હોય, કહેવાની રીત જુદી જુદી હોય, એ વાત જુદી થઈ ગઈ. એટલે કોઈને જુદું જુદું બાહ્ય દ્રષ્ટિએ દેખાય. અંદરનો માર્ગ છે, પરમાર્થનો માર્ગ છે, એમાં કાંઈ ફરક પડે નહીં, એક સરખો હોય છે. હા, જાણનાર કયો કે જ્ઞાયક છું. સ્વરૂપની ભાવના તો કોઈ પણ જીવ ભાવી શકે છે, એમાં કોઈને પ્રતિબંધ નથી. પણ અંદરની જે માર્ગની સૂચ છે એ ભાવ ભાષણ પહેલા આવે નહીં, એમ છે. બીજું સંકેત ભાવ ભાષણ, બીજું સંકેત છે. ના, પહેલા સંકેત પછી હજી માર્ગ અંદર શુદ્ધતો નથી, અંતર્મુખ નથી થવાતો. પહેલો સંકેત થાય એને બીજા સંકેતની યોગ્યતા થાય છે અને ક્રમે કરીને એ બીજા સંકેતને પામે છે. ના, સહજ પામે છે, સહજ જ પામે છે. અને યોગ્યતા વર્ધમાન થતી જાય, મુમુક્ષુતા વર્ધમાન થતી જાય અને ભાવ ભાષણ સુધી પહોંચે છે. સમય જાય છે, કોઈને જાય કોઈને ન જાય. સોગાનીજીને ન ગયો, સુભાગભાઈને 7 વર્ષ નીકળી ગયા. એટલે કોઈને જાય કોઈને, એનો નિયમ નથી, સમયનો એનો નિયમ નથી. પહેલા બીજા વચ્ચે સમયનો નિયમ નથી, બીજા ત્રીજા વચ્ચે સમયનો નિયમ છે, એમ છે. બીજા ત્રીજા વચ્ચે મેક્સિમમ, એટલે બહુ મંદ પુરુષાર્થ હોય તો 6 મહિના જાય, સામાન્ય મંદ પુરુષાર્થ હોય તો 1-2 મહિનામાં થઈ જાય, બહુ અતિ મંદ હોય તો 6 મહિના થાય, નહીતર તો દિવસોની અંદર પામી જાય છે. ખટકવા દેવું, ખટકે સારું છે, નહીં ખટકે તો ક્યાંથી પુરુષાર્થ કરશે? ખટકે તો ખટકવા દેવું, વધારે ખટકવું જોઈએ, જેટલું વધારે ખટકે એટલું સારું. હા, ખટકે એ ખરાબ નથી, સારું છે.
ગમે એટલું ખટકે તો જલ્દી ન થાય,
શું ખટકે તો થાય, પછી જલ્દી તો પોતાને જેવી તાલાવેલી લાગે એના ઉપર છે. ખટકે ખટકે એમાં તાલાવેલીની ડિગ્રી ઓછી વધતી હોય છે. તાલાવેલી લાગે તો જલ્દી થાય, ગોળ નાખે એટલું ગળ્યું થાય તો સીધી વાત છે. સંસ્કાર ભાવભાષણ વખતે સંસ્કાર પડી જાય છે. હા, એટલે ભાવભાષણ વખતે સંસ્કાર પડી જાય છે. અને કોઈને ભાવભાષણ પહેલા રુચિ વખતે પણ સંસ્કાર પડી જાય છે. રુચિને કારણે સંસ્કાર પડે છે. બે વખત રુચિનું કારણ છે. શું ના, એ સ્વભાવના સંસ્કાર છે. આ છે ને સ્વભાવના સંસ્કાર છે ને, એને કર્મ સાથે કાંઈ સંબંધ નથી. સ્વભાવ છે એ કર્મ નિરપેક્ષ છે. સ્વભાવ પર્યાય પણ કર્મ નિરપેક્ષ છે. વિકારને વિકારને કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, સ્વભાવને નહીં. એટલે આ સ્વભાવના સંસ્કાર પડે છે, એને કર્મ સાથે કાંઈ લેવા દેવા નથી. સ્વભાવ રૂચે છે અને એ રૂચિની કોઈ એક ડિગ્રી એવી તીવ્ર હોય છે કે જેને લઈને આખા દ્રવ્યની યોગ્યતામાં મોટો ફરક ઊભો થાય છે, એનું નામ સંસ્કાર. ના, નહીં નહીં, સંસ્કાર નહીંની વાત નથી, એ બીજો જ વિષય છે આખો. સંસ્કાર નહીં તો ત્યાં પર્યાય ધર્મ લેવો છે. હા, અને અહીંયા કોઈ એવી યોગ્યતા પલટો ખાય છે એમ લેવું છે. સ્વભાવની તીવ્ર રુચિ થવાથી દ્રવ્યની યોગ્યતા આખી બદલાઈ જાય છે, અને એ બદલાયેલી યોગ્યતા અનુસાર ભાવિમાં એ જીવને સ્વભાવ પ્રગટ થાય છે. આટલું બને છે. કેમ કે ગુરુદેવશ્રી છે એ મહાવિદ્ય ક્ષેત્રમાં સુમંદર ભગવાનના સમૂહ શરણમાં સંસ્કાર ઝીલીને આવ્યા. ત્યાંથી સંસ્કાર ઝીલીને અહીંયા આવ્યા. સંસ્કાર ઝીલ્યા પછી અહીંયા સ્થાનકવાસીમાં જન્મ થયો. સંસ્કાર તો એ યોગ્યતા અંદર પડી ગઈ, બહારના પરિણામોમાં તો વિપર્યાસ થાય. તો અહીંયા ગ્રહિત મિથ્યાના ફળ રૂપે અહીંયા સ્થાનકવાસીમાં આવી ગયા. પણ પછી અહીંયા એ સ્વભાવના સંસ્કાર પ્રગટ થઈ ગયા. સ્થાનકવાસીમાં સ્થાનકવાસીમાં દીક્ષા લેવા સુધી આગળ વધી ગયા. કેટલા આગળ વધી ગયા? 21 વર્ષની ઉંમરે દીક્ષા લઈ લીધી. પછી તો નીકળવું બહુ આકરું, ઘણા બંધનો સમાજના ઊભા થાય. તો પણ એવો પુરુષાર્થ હતો કે બંધનો તોડીને પણ મોક્ષ માર્ગમાં આ બાજુ આવી ગયા. સ્વભાવ છે અને જે યોગ્યતામાં ફેર પડ્યો એ પર્યાય પ્રધાન વાત છે. શું પર્યાય પ્રધાન દ્રવ્યનો વિષય છે. યોગ્યતા દ્રવ્યની બદલાય છે એટલે વિષય દ્રવ્યનો છે, પણ પર્યાય પ્રધાન દ્રવ્યની વાત છે. શું જેમ કે ભવ્યત્વ છે એ પારિણામિક ભાવે છે, પણ એ પર્યાય પ્રધાન યોગ્યતાની વાત છે. અભવ્યત્વ છે એ પારિણામિક ભાવે છે અનાદિ, પણ એ પર્યાય પ્રધાન દ્રવ્યની વાત છે એમ છે. એવી રીતે સંસ્કાર છે એ દ્રવ્યની વાત છે, દ્રવ્યના સંસ્કાર છે, દ્રવ્યને પડે છે, જીવ દ્રવ્યને પડે છે, પણ વાત પર્યાય પ્રધાન છે. વચના મૃત 266 પાનું નિર્વ્યાસ. જો તારે જન્મ મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આવી જરૂરત લાગી હોય તો શરત ને ક્યાં સવાલ છે, આ જરૂરિયાત હોય તો શું? જન્મવાના દુઃખ કાંઈ થોડા નથી અને મરવાનું દુઃખ પણ કાંઈ થોડું નથી. થોડીક પીડા થાય તો સહન નથી કરી શકતો, તો પ્રાણ છૂટે એવી પીડા કેવી હશે, કેવી થતી હશે એ કોઈ વર્ણન કરી શકતો નથી. એ જો તારે જન્મ મરણનો નાશ કરીને આત્માનું કલ્યાણ, શાશ્વત કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્ય ભૂમિમાં ઉભો રહીને તું પુરુષાર્થ કર. કોનો આધાર લઈને? ચૈતન્ય ભૂમિ. શું ભૂમિ? એટલા માટે લીધું કે નક્કર છે, સોલિડ છે, જેનું અવલંબન લેવું છે એ પુરાણ વાળું હોય તો કામ આવે નહીં. પાણીમાં તરતા આવડતું એને ખ્યાલ હોય, ત્રણ ચાર પાંચ માથોડા નીચે જાય, નીચેનું પાણીનું તળિયું આવે કૂવામાં કે નદીમાં તળાવમાં ગમે ત્યાં. હવે વચ્ચેથી ઉપર ઉપર આવવું હોય ને તો વાર લાગે, પણ તળિયે ગયા પછી ઉપર આવવું હોય તો વાર ન લાગે. અરે એક અંગૂઠાની ઠેસ મારે ને તો સડસડાટ પાંચમાં થોડા પાણી કાપી નાખે. નીચે તળિયે ખાલી અંગૂઠો હોય તો હોય, અને ખાલી ઠેસ મારે ને ત્યાં સડસડાટ ઉપર આવી જાય, 20 ફૂટ પાણી કાપી નાખે ઉપર સપાટીમાં આવવા માટે. એ તો વિજ્ઞાનનો નિયમ છે, લોઝ ઓફ ફ્લોટેશન છે. પણ આપણે તો વ્યૂ પોઈન્ટ કેટલો લેવો છે? નીચે નક્કર ભૂમિ જોઈએ. પાણીમાં પાણીમાં આમ આમ કરે તો ઉપર આવતા વાર લાગે, એને તો 10 ફૂટ કાપવું હોય તો એને વાર લાગે. અથવા એક માણસ 10 ફૂટ નીચે છે, બીજો માણસ 20-25 ફૂટ નીચે છે પાણીમાં, નીચેવાળો ઠેસ મારે તો એ 10 ફૂટ કાપવાવાળો ઉપર ના આવે, એ પહેલા ઉપર પાણીની સપાટી ઉપર આવી જાય. કેમ કે નીચે નક્કર ભૂમિ. એમ અહીંયા ચૈતન્ય ભૂમિ છે જેનો આધાર લેવો છે એ બહુ નક્કર ભૂમિ છે, સોલિડ સ્વભાવ છે એકદમ. શું અધાજ પુરુષાર્થ કરે? જોર જોર છે. હા, શ્રદ્ધા શ્રદ્ધા તો બે જોડાયેલા છે, શ્રદ્ધાને પુરુષાર્થ જોડાયેલા છે. જોર કરે છે એ પુરુષાર્થ કરે છે, બળ કરે છે એ પુરુષાર્થ કરે છે. શું કહે છે કે જો તારે જન્મ મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્ય ભૂમિમાં ઉભો રહીને તું પુરુષાર્થ કર. રાગ રાગમાં કઈ રીતે ઉભો રહ્યો છું જોઈ લે. ઉભો છે કે નહીં રાગમાં? બસ એ ઊંધો પુરુષાર્થ કરે છે, રાગમાં ઉભો રહીને ઊંધો પુરુષાર્થ કરે છે. જે રીતે રાગમાં ઉભો છું એ રીતે ચૈતન્ય ભૂમિમાં ઉભો રહીએ, જ્ઞાનમાં ઉભો રહીએ. એમ કેમ? અહમપણું કરવું, અહમપણું જોરથી કરવું. હા, અપેક્ષા વૃત્તિ છે, પર પદાર્થની અપેક્ષા વૃત્તિ છે, એટલે રાગની ઉત્પત્તિ થાય છે. પર અભિલાષ, રાગ ક્યાંથી ઉત્પન્ન થાય છે? પર અભિલાષમાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે પર્યાય પર તત્વ છે એટલે. શું પર્યાય છે પરતત્વ છે, દૃષ્ટિનો વિષય નથી. એટલે તું પુરુષાર્થ કર, તારા જન્મ મરણનો નાશ થઈ જશે. આચાર્યદેવ કરુણાથી કહે છે, આચાર્યદેવનું શાસ્ત્ર વંચાય વાંચે છે કે તું મુક્ત સ્વરૂપ આત્મામાં નિષ્પ્રપણે ઉભો રહે, તારા મૂળ સ્વરૂપમાં નિષ્પ્રપણે ઉભો રહે. એમ શું કરવા કહે છે કે તારું સ્વરૂપ પરિપૂર્ણ છે, પછી તારે સ્પૃહા કોની, અધૂરો હોય એને કંઈક જોઈએ. જો તું તારું સ્વરૂપ જો તો તને તારું સ્વરૂપ એવું દેખાશે કે આમાં કઈ હવે સમાય એવું છે નહીં. એક પાણીનો કળશ પૂરેપૂરો છલોછલ ભરેલો હોય, એક ટીપુ નાખો તો હેઠું પડે, પછી એક ટીપુ નાખો તો નીચે પડે. તો એમાં કઈ એક ટીપુ પણ સમાવાની જગ્યા નથી. એમ આત્મામાં કોઈ સમાવાની જગ્યા નથી, સ્વરૂપથી આત્મા એટલો પરિપૂર્ણ છે. એવો તું પરિપૂર્ણ હોવા છતાં શુક્રવાર પરની અભિલાષા કરે છો એમ કે છે. તારા ખજાને કઈ ખોટ નથી અને તું ભીખ માગે છો શું કરવા એમ કે છે. અને તે પાછો પૂતગળ પાસે ભીખ માગે છો, ચેતન થઈને જળ પાસે. એક સૂત્ર છે, પૂર્ણમિદમ મૂળ તો એ તીર્થંકર દેવની વાણીમાંથી નીકળેલી વાત છે. પૂર્ણમિદમ પૂર્ણમાદાય પૂર્ણમેવ શિષ્યતે, શ્લોક છે બધા વેદાંતના, એને રૂચાકે છે. વેદની રૂચાકીએ છે આપણે, શ્લોક કહીએ કળશ કહીએ, એ લોકો રૂચાકીએ છે. નિષ્પ્રપણે ઊભો રહે, મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા. મોક્ષ પર્યાયની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા. એ પર્યાયની ચિંતા તે દુશ્ચિંતા છે એમ કે છે, એની ચિંતા પણ તારે કરવા જેવી નથી. તું સ્વરૂપે પૂર્ણ છું, પછી તારે ચિંતા શું? દરિદ્ર તો એમાંથી ઘરમાંથી ખજાનો નીકળ્યો, પછી મકાન બનાવવાની ચિંતા હોય, દાગીનો ઘડશે ઘડાવાશે કે નહીં એની ચિંતા હોય, એટલે કપડાં હારા મળશે કે નહીં એની ચિંતા હોય, એની કોઈ ચિંતા રહેતી નથી. હા, એવું સ્વદ્રવ્ય સ્વતત્વ મળી ગયું કે હવે મને મોક્ષની પણ જરૂરત નથી. એને મોક્ષ મળે છે, જરૂરત વાળાને નહીં એમ છે. મને શું ફરક પડે છે કે છે, પર્યાયમાં મોક્ષ હોય યા નિગોદ હો, મુજે કોઈ લાભ નુકસાન નહીં. કેમ કે લાભ નુકસાન એની મર્યાદા પર્યાયમાં સમાપ્ત થાય છે. ત્રિકાળી તત્વમાં તો લાભ નુકસાન થતું નથી, કેમ કે એકરૂપ ધ્રુવ રહે છે તો, અને એ મારું સ્વરૂપ છે, મને કંઈ ફરક પડતો નથી. એને એમને શું કર્યું છે, દ્રષ્ટિને વાચા આપી છે, એમને દ્રષ્ટિને વાચા આપી છે. સમ્યક દર્શન એવું બધું બોલે, સમ્યક દર્શન બોલે ત્યારે એવી બધી વાતો કરે, એની વાતો બધી એ જાતની હોય એમ કેવું છે. શું એ દ્રવ દ્રષ્ટિનો વિષય છે, એટલે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ એવું નામ પસંદ કર્યું છે. શું દ્રવ દ્રષ્ટિ આમ બોલે છે, દ્રવ દ્રષ્ટિ આમ બોલે છે. બહુ દ્રષ્ટિ સાથે પુરુષાર્થનો જોર ઘણો હતો. અને પછી એ પદ્ધતિથી જે ચર્ચા ચાલતી હતી બધી એ પદ્ધતિથી ચાલતી હતી, દ્રષ્ટિ પ્રધાનતાથી. હા, એ પછી આમ તો લિસ્ટ બનાવ્યું હતું લગભગ 29 નામનું, પછી એમાંથી આ નામ સિલેક્ટ કર્યું હતું. એમ જેમ નામ યાદ આવે ટાઈટલ લખતા જતા, પછી એમાંથી આ પસંદ કર્યું હતું. મોક્ષની સ્પૃહા અને ચિંતાથી પણ મુક્ત થા, તું સ્વયમેવ સુખરૂપ થઈ જઈશ. તું સ્વયમેવ સુખરૂપ, હા, છતાં દ્રષ્ટિ અને જોશે નહીં એમ કે છે. થઈ જઈશ, તો તને જ્ઞાન કરાવીએ છીએ, એ તો સુખરૂપ થઈ જઈશ, પૂરેપૂરું સુખ મળી જશે. પણ દ્રષ્ટિને કંઈની હારે કાંઈ લેવા દેવા નથી, એની અપેક્ષા દ્રષ્ટિને નથી. તારા સુખને માટે અમે આ માર્ગ દેખાડીએ છીએ. આ તો તારું જન્મ મરણ મટે ને સુખી થઈ જા, એના માટે તને કહીએ છીએ કે તું ચૈતન્ય ભૂમિમાં ઊભો રહીએ. બહાર ફાંફા મારવાથી સુખ નહીં મળે. બહારમાં એ સિવાય સુખ માટે ગમે એટલો પ્રયત્ન કરીશ, ક્યાંયથી સુખ મળે એવું નથી. અનંતકાળથી એ ખોટો પ્રયત્ન તો જીવ કરતો આવ્યો છે. હા, અથવા અપેક્ષા વૃત્તિ છોડી દેવી. બહાર ફાંફા મારવા એટલે કોઈ પણ અપેક્ષા વૃત્તિ છોડી દેવી. અંતઃકરણની શુદ્ધિ ત્યાંથી થાય છે. પાયામાં જે મુમુક્ષુની ભૂમિકામાં બીજું કાંઈ જોઈતું નથી. મારે એક મારો આત્મા જ જોઈએ. કોઈ પણ જાતની આશા અપેક્ષા ન રહે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય અભિપ્રાયમાં. એવો અભિપ્રાયનો પલટો પહેલો મારવો જોઈએ કે મારે કોઈ આશા અપેક્ષા જ્યાં સુધીનો અભિપ્રાય રહે ત્યાં સુધી પૂર્ણતાનું વૃક્ષ બંધાય. આમ છે, એ 266 થયો, હવે 279. વિચાર મંથન બધું વિકલ્પ રૂપ છે. હા, કેટલી કિંમત છે વિચાર મંથનની? કાંઈ કિંમત ન કરી. જેને આત્માના વિચાર નથી આવતા અને સંસારના કાર્યોના વિચારમાંથી છૂટી શકતો નથી, એને એમ કહેવાય. એ ભૂમિકામાં એવો ઉપદેશ દે કે કાંઈક આત્માનો વિચાર કર, કાંઈક આત્માનું ચિંતન કર, કાંઈક તારી ચિંતા રાખ. આ બધી સંયોગની ચિંતા પાછળ આમ નામ આયુષ પૂરું કરીશ, દુર્ગતિમાં ચાલ્યો જઈશ. પણ જે આત્માનો વિચારને ચિંતન કરે છે, મંથન કરે છે, એને એમ કહે છે કે આ માર્ગમાં હજી એની કાંઈ કિંમત નથી. એટલે વિચાર મંથન ચાલે તો અતિ પરિણામીપણું થઈ જાય. આ જ્ઞાન માર્ગે આ દોષ ઉત્પન્ન થાય છે. 693માં લીધો ને, જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. શું? પરમ અવઘાડ દશાપાયમાં પહેલાં જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાન છે. એમાં એક અતિ પરિણામીપણું લીધું છે. અતિ પરિણામીપણામાં શું છે કે જ્યાં આત્માના વાંચન વિચાર શ્રવણ ચિંતન મનન મંથન ચાલે ત્યારે એને એમ થાય કે આ હા, મને તો એવા ભાવ આવે છે ને, પહેલાં આવા ભાવ નહોતા આવતા, લ્યો હવે મને આવા જ ભાવ રહ્યા છે. હવે આખો દિવસ મને આવા જ ભાવ રહ્યો, મને બીજા ભાવ આવે જ નહીં. શું? તો અહીંયા કહે છે કે બધા તારા વિકલ્પ છે. શું? એની કાંઈ હજી કિંમત નથી. તેનાથી જુદું વિકલ્પાતીત એક ટકનું જ્ઞાયક તત્વ તે આત્મા છે. આ તો વિકલ્પ ક્યાં ટકે છે તારા? વિકલ્પ કોઈ ટકતા નથી. ખુલાસા બહુ આવ્યા છે. એ આ સોનગઢ સિવાય ખુલાસા ક્યાંય નહોતા. હ, કે આત્માનું ચિંતન મંથન પણ વિકલ્પ છે, એની કોઈ કિંમત નથી. શું તેનાથી જુદું વિકલ્પાતીત એક તત્વનું નાયક તત્વ તે આત્મા છે. તેમાં આ વિકલ્પ તોડવું, આ વિકલ્પ તોડવું તે પણ વિકલ્પ જ છે. એવો ચીકણો વિકલ્પ છે, વિકલ્પ એવો ચીકણો છે કે એને તોડું એને છોડું તો એ પણ વિકલ્પ થઈ જાય. એમ વિકલ્પ છૂટશે નહીં એમ કે છે. તેનાથી પેલે પાર એટલે વિકલ્પ થી પર જુદો જ ચૈતન્ય પદાર્થ છે નિર્વિકલ્પ. જે નિર્વિકલ્પ તત્વ છે એ તો તેનાથી તદ્દન જુદું છે. નાયક તત્વ છે એ નિર્વિકલ્પ છે ને એ તો વિકલ્પથી તદ્દન જુદું છે. વિકલ્પ કરતા કરતા પમાય, નિર્વિકલ્પ તત્વનો પણ વિકલ્પ કરતા કરતા હું નિર્વિકલ્પ છું આ વિકલ્પથી પણ એ નિર્વિકલ્પ પમાતો નથી. કેમ કે એ પણ વિકલ્પ થયો, હવે કરવું શું? આમ થાય, ચિંતન મંથન કરવા વાળા બધા મૂંઝાય છે. નિર્વિકલ્પ તત્વનો ચૈતન્યનો વિકલ્પ કરવા વાળા બધા મૂંઝાય છે, કરવું શું? પણ હવે આત્મા નવરા પડીને આત્માનું ચિંતન મંથન કરીએ ત્યાં અંદર એનો વિકલ્પ ચાલ્યા કરે. હવે વિકલ્પ છૂટતો નથી, નિર્વિકલ્પ થવાતો નથી, કરવું શું? આ એક મૂંઝવણ ઊભી થાય છે. એટલે કે છે ને કે તત્વ અંદરમાં ખ્યાલમાં આવ્યા વિના, ભાવભાષણમાં આવ્યા વિના અંદરમનો માર્ગ સૂજશે નહીં, વિકલ્પ કીરા કરશે, માર્ગ નહીં સૂજે. બસ આયા વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થવાય, વિકલ્પ બહિર્મુખ ભાવે આવે છે. અને અંતર્મુખ થવાય એ એક જ રહસ્ય છે. આ 12 અંગનું રહસ્ય અહીંયા છે, એનો ઉકેલ આવ્યો, એને બધો ઉકેલ આવી ગયો.
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય, પણ તે ધ્યાવન
સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના થઈ શકતો નથી. આ નિર્ગ્રંથ પ્રવચન છે. આ નિર્ગ્રંથ પરમાત્માનું સર્વોત્કૃષ્ટ પ્રવચન છે એમ લીધું છે. પાછું ગુરુનો મહિમા સત્પુરુષનો બતાવે છે ને. કરવાનું તો એમ જ છે, પણ પ્રયોગાત્મક રીતે એ પ્રયોગ કેમ કરવો એ રહસ્યભૂત વિષય છે. થિયરિટિકલ બરાબર છે, થિયરિટિકલ વાત એમ જ છે, પણ એમ પ્રેક્ટિકલી પરિણમન કેવી રીતે કરવું આ એક બહુ મોટું રહસ્ય છે. એટલે બૌદ્ધિક સ્તર પર થિયરી સુધી પહોંચી શકાય છે, પ્રેક્ટિકલ એને સિદ્ધ કરવા માટે પ્રાપ્ત કરવા માટે એનું જે ફિલિંગ સ્તર છે, ફીલ એટલે ટુ ફીલ એટલે અનુભવ કરવો, એ અનુભવ પ્રધાન પ્રયોગ પદ્ધતિ જોઈએ. શું વિકલ્પ પ્રધાન થિયરી ભલે સાચી હોય તો પણ અનુભવ પ્રધાન પ્રયોગ પદ્ધતિ વિના પ્રાપ્તિ ન થાય, એ વાત ચોખ્ખી છે. એટલે ત્યાં સુધી પહોંચે છે, વિદ્વાનો છે એ ત્યાં સુધી પહોંચે છે, ત્યાં સુધી બુદ્ધિની પહોંચ છે. પણ અનુભવ તો બુદ્ધિથી પહેલે પાર છે, એનું શું કરવું? એને માટે તો મુમુક્ષુની ભૂમિકામાં જ પ્રયોગાત્મક કાર્ય પદ્ધતિ હોવી જોઈએ, એ કાર્ય પદ્ધતિથી જ આગળ વધારે. કેમ કે માર્ગ અનુભવ પ્રધાન છે, અનુભૂતિ તે માર્ગ છે. 12 અંગમાં પણ અનુભૂતિ કરવાનું વિધાન છે. શું લખ્યું 13માં કળશમાં રાજમલજીએ કે 12 અંગમાં પણ અનુભૂતિ કરવાનું વિધાન છે. તો અનુભૂતિ થવા માટે અનુભવ સંબંધિત અનુભવ પ્રધાન પુરુષાર્થ જોઈએ, પ્રયોગ જોઈએ. નહીં, ત્યાં સુધી હજી બુદ્ધિની રમત છે. એક બુદ્ધિનું પરિણમન એક ડિવિઝન છે અને પ્રયોગનું પરિણમન એક બીજું સેપરેટ ડિવિઝન છે. શું પહેલેથી એ લાઈન પકડવી જોઈએ? જો પહેલેથી એ લાઈન ન પકડાય તો આમને બુદ્ધિના મતલબમાં ઠેઠ સુધી આગળ વધે. આપણે ગોથા ખાઈ ન લઈએ આપણે, પણ ભાઈએ કીધું એમ કે ભાઈ કાંઈ વિકલ્પથી પાછો વળવું, સ્વરૂપમાં એકાગ્ર થવું, અંતર્મુખ થવું, ત્યાં સુધી એ ગુરુદેવે એટલું બધું સ્પષ્ટ કર્યું છે એટલે સમજાય છે બધાને, નહીતર તો એટલું જ લોકોને સમજાણું નહોતું સંપ્રદાયવાળાને. તો દિગંબરમાં એ વાત નથી, એ ગુરુદેવે વાત ચોખ્ખી કરી એટલે આપણને લોકોને સમજાય છે, પણ અનુભવ કેમ થતો નથી? સમજાય છે સાચું, એ સમજણ ખોટી નથી, પણ યથાર્થ હોય તો પ્રયોગાત્મક હોય, નહીંતર સાચી હોય તો પડી રહે. સાચી હોય તો એ સમજણ અધરી જાય અને અનુભવ ન થાય એવું બને છે. જી હા, વિકલ્પ છે એ મન જ જનિત છે એમ કહો કે બહિર્મુખ છે એમ કહો? કેમ કે મન તો બહાર છે, આત્મામાં નથી. એટલે જોડાય છે એટલે બહાર જાય છે ત્યારે જોડાય છે ને. અંતર્મુખ કેમ થવું એ સમસ્યા છે. શું? અને અંતર્મુખ થવા માટે જ્ઞાન સ્વયંના વેદનમાં રહે ત્યારે અંતર્મુખ થવાય. ફરીથી, કારણ કે એ વેદન પ્રધાન વિષય છે, ફિલિંગ સ્ટેજનો વિષય છે. એટલે જ્ઞાન પોતે સ્વસંવેદ્યમાન તત્વ છે. જ્ઞાન પોતે, અને જ્ઞાન કહો કે આત્મા કયો, એક જ વાત છે, સ્વસંવેદ્યમાન છે. આ છેલ્લો કળશ શું લખો અમૃતચંદ્રા છે? ઇતિ ઇદમ આત્મન તત્વમ, ઇતિ ઇદમ આત્મન તત્વમ જ્ઞાન માત્રમ વ્યવસ્થિતમ અખંડમ એકમ પૂર્ણમ સ્વસંવેદમ અબાધિતમ. આમ કહ્યું, સ્વસંવેદ્ય શબ્દ કેમ નાખો? જો ઈતિ કરીને છેલ્લે જોરથી વાત કરી નાખી કે હવે પૂરું કરું છું સમયસરની ટીકા. છેલ્લો શ્લોક લખો, 415 ગાથા ઉપરનો છેલ્લો શ્લોક છે, 246 નંબરનો. કે ઈતિ ઈતિ એટલે આપણે નથી કહેતા ભાઈ હવે તમારું પૂરું કરો ને ઈતિ કરો ને હવે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કહે છે ને સત્યારાયણની કથા પૂરી. ઈતિ કરો કે ભાઈ હવે હું માં બ્રાહ્મણ લંબાવતો હોય તો એને ઈશારો એમ કરે હવે ઈતિ કરી નાખો. ઈતિ એટલે પૂરું. એમ દરેક પહેલાં શાસ્ત્ર લખતા ને એટલે ઈતિ ફલાણા અધ્યાયમાં ફલાણું ફલાણું ઈતિ કરી એટલે આ હવે પૂરું કરીએ છીએ. જ્યારે પૂરો છેલ્લો શ્લોક લખે ત્યારે ઈતિ કરે તો કે ઈતિ ઈદમ આત્મન તત્વમ, આ રીતે આત્માના તત્વને અમે જ્ઞાન માત્રપણે અવસ્થિત કર્યું છે. કેવું છે આત્માનું તત્વ? કે અખંડમ એકમ પૂર્ણમ, એક છે, અખંડ છે, પૂર્ણ છે અને સ્વસંવેદ્યમાન છે. આ લીધું, આ એમાં અંતર્મુખ થવાનું રહસ્ય છે. કે જ્ઞાન જ્યારે પોતે સ્વયંના વેદનમાં આવે ત્યારે વેદ્ય વેદકપણે પોતે હોવાથી બહિર્મુખ થવાનો અવકાશ નથી. એ વેદ્ય વેદકપણે અંતર્મુખ થવાય છે અને ભાભાસનમાં એ અંશ ઉત્પન્ન થાય છે. એટલે બીજા સંકેતમાં એમ લીધું છે, શું? પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. અંશ લીધો અનુભવનો, વેદન અંશ લીધો, અનુભવ કયો કે વેદન કયો? વેદન અંશે પ્રતીતિ આવે કે આ જ વેદનમાં આવે છે જ્ઞાન, એવું જ મારું સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ, ત્યારે એને અંતર્મુખના અંશે આખો અંતર્મુખનો માર્ગ પ્રતિભાસે છે, ત્યાંથી અંતર્મુખ થઈ જવાય, ત્યાં વિકલ્પ નથી. કેમ કે જ્ઞાન પોતે વેદક, જ્ઞાન પોતે વેદ્ય, વેદવા વેદાવા યોગ્ય પણ પોતે અને વેદન કરનાર વેદક પણ પોતે અભેદ છે. વિકલ્પને વેદે છે ત્યાં સુધી અધ્યાસિત ભાવે ભ્રાંતિમાં જ્ઞાન રમે છે. પછી ભ્રાંતિયુક્ત જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે અથવા વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે. આ થિયરીમાં આવ્યું, પરિણામમાં રહસ્ય છે. આ જે વાત તો વિકલ્પથી થિયરી જ છે, થાય છે ને, પરિણામમાં આવવું જોઈએ. શું અને પરિણામમાં વેદનાથી સ્ટેજ ઉપડે છે, એનું ફિલિંગ સ્ટેજ શરૂ થાય છે. એનું પહેલું સ્ટેજ જ વેદના છે, જુઓ. પછી બધા સ્ટેજમાં વેદન પ્રધાનતા છે, બધા સ્ટેજમાં વેદન પ્રધાનતા છે. એટલે અનુભવ પ્રધાન પ્રયોગાત્મક શૈલી જ છે આખી. હા, આખી જે ચેન્જ છે ને એ પ્રેક્ટિકલ સાઈડની છે. પછી તો વિકલ્પ બાજુ એક બાજુ રહી જાય છે, અથવા એની તારતમ્યતા વધે છે ત્યારે નિર્વિકલ્પ દશા આવે છે. જ્યારે શુદ્ધોપયોગ, સ્વસંવેદનમય શુદ્ધોપયોગ હોય છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન જ થતા નથી, ઉત્પન્ન જ થતા નથી. પછી અનુભવ કોનો કરે? હોય એનો અનુભવ કરે કે ન હોય એનો કરે? તો કહે છે કે જે વિકલ્પ ચારિત્ર ગુણની પર્યાયમાં થતો હતો રાગ, ત્યાં વિતરાગતા ઉત્પન્ન થઈ, એટલે એ સ્વસંવેદન જ્ઞાન વિતરાગતાનો અનુભવ કરે છે. પહેલાં રાગ ઉત્પન્ન થતો હતો ત્યારે રાગનો અનુભવ કરતું હતું, હવે વિતરાગતા ઉત્પન્ન થઈ ગઈ, વાત ખરાસ થઈ. એ રીતે દર્શન જ્ઞાન ચારિત્રનું શુદ્ધ પરિણમન થાય છે. આત્માનો વિકલ્પ પણ નથી રહેતો, સ્વસંવેદનમાં વિકલ્પ જ નથી. પછી વિકલ્પ ઉત્પન્ન જ થતો નથી ને. રાજમલજી કળશ ટીકામાં એવું લખે છે, નિર્વિકલ્પ દશા થાય ત્યારે કે જેનું નામ વિકલ્પ કહીએ એવો સૂક્ષ્મ ભાવ પણ ઉત્પન્ન થતો નથી. જેનું નામ વિકલ્પ આપી શકાય એવો સૂક્ષ્મ ભાવ પણ ઉત્પન્ન થતો, એટલે સૂક્ષ્મ વિકલ્પ પણ હતો નથી, સ્થૂળ વિકલ્પનો તો સવાલ જ નથી. શું નહીં વિકલ્પ તોડવું? વિકલ્પ તોડવું તે પણ વિકલ્પ છે ને, એ સ્થૂળ વિકલ્પ છે નાસ્તિનો. આ તો આત્માનો જે સૂક્ષ્મ તે સૂક્ષ્મ સ્વભાવ, એ લક્ષમાં ભાવ ભાષણમાં લક્ષ થયું, એ લક્ષમાં આવ્યા પછી એનો વિકલ્પ ચાલુ રહીએ, સૂક્ષ્મ અંતરજલ્પને કહે છે, ત્યાં સુધી અનુભવ નથી. એમ છે વિશેષ અનુભૂતિ.